શ્રી પરમાગમસાર બોલ નંબર 79 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 652.
દ્રવસ્તના પ્રથમ તો દ્રવસ્તના અવલંબને જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. એમાં દ્રવસ્ત છે, વાચક છે, એ વાચક ઉપરથી વાંચી ઉપર ચાલી જવું. શું કેવું છે? વાચક ઉપરથી વાંચી ઉપર ચાલી જવું. જે વાચક દ્રવસ્તના શુદ્ધાત્માને પ્રદર્શિત કરે છે, શુદ્ધાત્માનો જેમાં નિર્દેશ છે કે આવો જ્ઞાનતે આત્મા, આ જ્ઞાનતે આત્મા, તો એમાં એનું જે વાચ્ય આત્મા છે એ જ્યાં જ્ઞાન લક્ષણથી એનો નિર્ણય કરવા જાય છે ત્યાં જ્ઞાન પરલક્ષી મૂકી જાય છે. દ્રવસ્તમાં એમ કહ્યું કે ભાઈ જ્ઞાનતે આત્મા છે, ઉપયોગ લક્ષણમ દ્રવ્યમ. જીવનો જીવ દ્રવ્યનો લક્ષણ ઉપયોગ છે. સદાકાળ પ્રસિદ્ધ એવો પ્રગટ એવો ઉપયોગ જ્ઞાન તે જીવનું લક્ષણ છે. તો ઉપયોગ એ ક્યાં જશે? ઉપયોગ ઉપર આવે કે નહીં? એને જો નિર્ણય કરવો હોય તો એને ઉપયોગને લક્ષમાં લેવો પડે, ચાલતા ઉપયોગને જ પકડવો પડે. એમાં દ્રવસ્તનું પછી અવલંબન રહેતું નથી. પણ દ્રવસ્તે આમ કહ્યું એ સિવાય બીજા કોઈ વાણીમાં એમ કહેવાનું સામર્થ્ય નથી. એકલી જે જ્ઞાનીની વાણી છે, આચાર્યોની મુનિઓની વાણી છે, ભગવાનની વાણી છે, એમાં જ એ વાત છે, બીજે એ વાત નથી. ચાર વેદમાં એક વેદનું મુખ્ય સૂત્ર આ છે, પ્રજ્ઞાન બ્રહ્મ. બ્રહ્મ છે તે જ્ઞાન સ્વરૂપ છે. એ જ વેદાંતમાં મતાંતર પાછો એવો છે કે આત્મામાં જ્ઞાન ને દર્શન નથી, જ્ઞાન છે પણ દર્શન નથી. એની સામે તો આખો ધવળનો ગ્રંથ છે ભીષણ સ્વામીના. ટીકા છે કે જ્ઞાન ને દર્શન થઈને ચેતન છે. જે ચેતન સ્વરૂપ આત્મા છે એમાં જ્ઞાન અને દર્શન બંને છે. એટલે એવી ગડબડ થાય, ક્યાં જ્ઞાનને જ્ઞાનની હસ્તીને સ્વીકારનારા નીકળે તો પણ આ વિષય સર્વજ્ઞ અનુસારી છે આખો. એટલે એકલો બહિર્મુખ ઉઘાડ, મિથ્યા જ્ઞાનના બહિર્મુખ ઉઘાડથી આત્માને કોઈ સ્થાપે ને એના શાસ્ત્રો બનાવે ને એનો આખો મત ને સંપ્રદાય ચાલે તો પણ સ્વરૂપથી વિરુદ્ધતા એમાં આવ્યા વિના રહે નહીં. વાણીને સાંભળવાથી જ્ઞાન થાય તે પરલક્ષી જ્ઞાન હોવાથી તે જ્ઞાન નથી. આખી દુનિયા એમ માને, ભણીએ, સાહિત્ય વાંચીએ, જેટલું વાંચન વધારે હોય, જેટલું શ્રવણ વધારે હોય, એટલું એટલું જ્ઞાન વધે. જેટલો ક્ષોભસમ વધે એટલું જ્ઞાન વધે નહીં કહેતો. એ જગતનો ગણિત આમાં લાગુ પડે એવું નથી એમ કહે છે. આ અલૌકિક ગણિત છે આખું. એટલે પહેલેથી એ વાત ઉપાડી છે કે જ્ઞાનના ક્ષયોક્ષમનું વજન નથી પણ અનુભૂતિનું વજન છે. ગાઢ જ્ઞાનનું ક્યાંય મહત્વ નથી. ધર્મના વિષયમાં, મોક્ષ માર્ગના વિષયમાં સ્વાનુભવનું જ વજન છે. તેથી કહે છે કે આત્માને અનુલક્ષીને કહો, લક્ષમાં લઈને કહો, અવલંબીને કહો, અનુસરીને કહો. આત્માને અનુલક્ષીને આત્માના સ્વાદનો અનુભવ થવો તે અનુભૂતિ છે, આત્માના સ્વાદનો અનુભવ થવો, જેવો આત્મા સ્વભાવે છે એવા સ્વભાવનો આસ્વાદન થવું, વેદન થવું, એવા સ્વભાવનું વેદન થવું, વેદક સ્વભાવી આત્માને પોતાના સ્વરૂપનું વેદન થવું, તે અનુભૂતિ છે. સ્વાદનો અનુભવ થવો તે અનુભૂતિ છે. અને બાર અંગમાં પણ, દ્રવ્ય સ્વરૂપમાં પણ અનુભૂતિનું વર્ણન કરેલું છે. જે ગણધર દેવે બાર અંગની રચના કરી, ભગવાનની વાણી સાંભળીને, ભલે એનો વિસ્તાર ઘણો છે અને જગતના સર્વ વિષયોને એમાં આવરી લીધા છે, ક્યાંક એરોપ્લેન તૂટ્યું હોય, ક્યાંક પડી ગયો હોય, 5-25 દિવસ હાલતા હાલતા ક્યાંય ખોરાક ન મળ્યો હોય, ભૂખો થયો હોય, કોઈ શહેરમાં આવે એને એમ કે હું તને હાલ 10 માળનું મકાન બતાડું ને પછી તને 25 માળનું બતાડું, પછી તને હાઈ ક્લાસ ગાર્ડન બતાડું, પછી તને સ્વિમિંગ બાથ દેખાડો, પણ ભાઈ મને ભૂખ લાગી છે, પેલા ખાવા દે. આ બધું જોવાની વાત, મને કઈ રસ નથી, મને આ જે ભૂખ લાગી છે, અંદર અગ્નિ છે, એને શાંત કરવા કઈ ખાવા દે. પછી તારે જે વાત કરવી કરજે, હું કે એને અહીંયા ફરવા જાય. એમ કે છે કે તું અનાદિથી રખડતો રખડતો દુખી 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 છો, તારી સુખની સમસ્યા ક્યાંય હલ થતી નથી. ઘણા સુખ માટે પ્રયત્નો કર્યા ને જાવા નાખ્યા, છતાં સુખ મળતું નથી. હવે સુખ મેળવવાની વાત આવી છે, ત્યાં તું ચંદ્ર ને પૃથ્વી ક્યાં ગયા ને ક્યાં રહ્યા, એ વાતમાં ક્યાં જાશે? એમ કે એમાં કાંઈ તારી ભૂખ ભાંગે એવું નથી. એમ છે, શું કરવો? એમ કહ્યું, એમાં પ્રથમ દ્રષ્ટિ અને સ્થિરતા એવા બે મુખ્ય વિભાગથી એને અનુભવને સમજાવવામાં આવે છે. દ્રષ્ટિ કરવી એટલે પ્રથમ શ્રદ્ધાએ સ્વીકાર થતા, પછી પરિણામની એમાં લીનતા રહે છે, એ લીનતાને સ્થિરતા કહેવામાં આવે છે. પ્રથમ શ્રદ્ધાએ સ્વીકાર થાય છે અને શ્રદ્ધાનું પરિણમન થતા આત્માની દ્રષ્ટિ કહો, આત્માની શ્રદ્ધા કહો, એ થતાં પછી આત્મલીનતા અને આત્મ એકાગ્રતા વધે છે. એમ બાર અંગમાં શ્રદ્ધાન અને એને દર્શન અને ચારિત્ર શાસ્ત્ર ભાષામાં કહેવામાં આવે છે. આગમ ભાષામાં એને દર્શન જ્ઞાન ચારિત્ર કહેવામાં આવ્યા છે. એ ચાલુ ભાષામાં વાત કીધી છે કે શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરીને, દ્રષ્ટિ કરતા દર્શન મોહનો નાશ કર્યો અને સ્થિરતા કરતા ચારિત્ર મોહનો નાશ કરવાનું એમાં કહ્યું છે. આ મુખ્ય વાત છે. બાર અંગથી વિશેષ શ્રુત જ્ઞાન ન હોય, દ્રવ્ય શ્રુતનો વિસ્તાર વિચારવામાં આવે તો એ બાર અંગની અંદર મર્યાદિત થયેલો વિષય છે, વાણીમાં વાણીમાં. અને એ જે અનક્ષરાત્મક દિવ્ય ધ્વનિ છે, એમાં જે વસ્તુનું સ્વરૂપ આવે છે, એ કેવળ જ્ઞાનમાં આવેલું છે, એનાથી અનંતમાં ભાગે છે. આમ છે. અને એક કેવળ જ્ઞાનની પર્યાય, એના કરતા આત્માની જ્ઞાન શક્તિ અનંત ગુણી છે. એટલે એક કેવળ જ્ઞાનની પર્યાયનું સામર્થ અને જ્ઞાન સ્વભાવનું સામર્થ, એ જ્ઞાન સ્વભાવના સામર્થ પણ કેવળ જ્ઞાન અનંતમાં ભાગે. આમ છે. થોડો જ્ઞાન નો ઉઘાડ હોય ત્યાં પ્યાલો ફાટી જાય, ઊંચી દિશામાં પરિણમે છે. પર પદાર્થ ને અનુસરીને એ પુરુષાર્થ પરિણમે છે. જો ઊંધો ચાલે છે પુરુષાર્થ, સ્વ પદાર્થ ને અનુસરીને એ પુરુષાર્થ નથી ચાલતો, એટલે એને તો પુરુષાર્થ જ નથી કયો. કે એને તો પુરુષાર્થ ને કોઈ પણ પોતાના પ્રયત્ન ની પુરુષાર્થ માં ગણતરી કરવી જ નહીં એને, કે મારો પુરુષાર્થ ઓછો છે ને વધે તો સારું, કે પછી પુરુષાર્થ જ નથી એમ છે. પુરુષાર્થ તો તે છે કે એક વાર શ્રદ્ધા સહિત અનંત ગુણોનું પરિણમન સ્વરૂપાશ્રિત પ્રગટ થાય, જેને સ્વાનુભવ કહેવામાં આવે છે. ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માહી, ત્યારે એને પ્રથમ પુરુષાર્થ કહેવામાં આવે છે. એ પુરુષાર્થ છે. સમ્યક દ્રષ્ટિની મહત્તા શા માટે કરી? કે એણે જે કાર્ય કર્યું એમાં પુરુષાર્થ કર્યો છે. પુરુષ નામ આત્મા, અર્થ એટલે પ્રયોજન. જેમાં આત્માના સુખનું શાંતિનું હિતનું નિર્દોષતાનું પ્રયોજનની સિદ્ધિ થાય છે તેને પુરુષાર્થ કહીએ. ત્યાં પ્રયોજનની સિદ્ધિ નથી એને પુરુષાર્થ કહેવાય એમ કહે. એ કેટલા બળથી એણે કામ કર્યું છે એ જે જાણે છે એને એની માતા આવે છે. અંદરમાં એને શું કામ કર્યું છે, એને કેટલી હદે કામ કર્યું છે, એને કેટલો પુરુષાર્થ ઉપાડીને કામ કર્યું છે એ જ્યારે સમજાય છે ત્યારે એની મહત્તા સમજાય છે. અને મહત્તા સમજાય છે ત્યારે એના પ્રત્યે નમન થઈ જાય છે એમ 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 સમ્યક દ્રષ્ટિને નમસ્કાર લીધા છે. જો તું અનાત્માને મહત્વ આપીશ અને આત્માને મહત્વ નહીં આપ તો તું ભૂલો પડી જઈશ. ઉઘાડ જ્ઞાનને મહત્વ આપવું તે અનાત્માને મહત્વ, જળને મહત્વ આપવા બરાબર છે. જેમ કોઈ પૈસા વાળાને વખાણે અને એમ જ કોઈ ઉઘાડ વાળાને વખાણે તો એ વખાણનાર બંને એક વર્ગના છે. તે જ્ઞાનવાન, તે વિદ્વાન, તે પંડિત છે એમ છે. ખરેખર જે પોતે જ્ઞાનવાન છે એનું જેને જ્ઞાન નથી તે વિદ્વાન કેવો? એ તો વિદ્વાન હોવા છતાં મૂર્ખ કહેવામાં આવે છે. કેમ કે એને એટલો બધો પરિશ્રમ કર્યો, ઉઘાડ જ્ઞાનમાં ઘણું જાણવાનો પરિશ્રમ કર્યો, પણ એને એ પરિશ્રમને સ્વસ્વરૂપ જાણવા અર્થે લગાડ્યો નહીં, એટલે એને ત્યાં મૂર્ખ કહેવામાં આવે છે. લખ્યું છે ને, એને પર્યાયનો પણ સાચો ખ્યાલ છે એમ રહેતો નથી. પર્યાય પ્રશ્ન એટલો છે કે ત્રિકાળી જે દ્રવ્ય છે એને અમારે લક્ષમાં લેવું છે, ખ્યાલમાં લેવું છે, જ્ઞાનમાં લેવું છે, તો પર્યાયનો તો અનુભવ થાય છે, દ્રવ્યનો અનુભવ થતો નથી, એનો ખ્યાલ અથવા લક્ષ કઈ રીતે આવે? પણ ખરેખર પર્યાયનો પર્યાય પણ ખ્યાલ આવે છે કે પર્યાયનો દ્રવ્ય પણ ખ્યાલ આવે છે? આખો સવાલ છે. પ્રશ્નમાં જે એટલી વાત લીધી છે કે વ્યક્ત પર્યાય છે તે ખ્યાલમાં આવે છે, એને એમ પૂછી શકાય કે વ્યક્ત પર્યાય ખ્યાલમાં આવે છે તે પર્યાય પણ ખ્યાલમાં આવે છે કે દ્રવ્ય પણ ખ્યાલમાં આવે છે? જો પર્યાય પણ ખ્યાલમાં આવે છે તો પર્યાય તો દ્રવ્ય સાપેક્ષ છે, પર્યાય કોઈ અધર થતી ચીજ નથી. કોઈ પણ પદાર્થ હોય છે, વસ્તુ હોય છે, એની અવસ્થા હોય છે, અવસ્થા ખ્યાલ આવે ને વસ્તુ વિનાની અવસ્થાનો ખ્યાલ, એ અવસ્થાનો ખ્યાલ છે કે ખરેખર એ અવસ્થાનો ખ્યાલ નથી? પ્રશ્નકારના પ્રશ્નમાં કલ્પના ક્યાં ભળે છે એ વિચારણીય વિષય છે. કે વ્યક્ત પર્યાય છે તે ખ્યાલમાં આવે છે એમ કે છે, પણ કઈ રીતે ખ્યાલમાં આવે છે? પર્યાય પણ એ ખ્યાલમાં આવે છે? પ્રશ્નકારના પ્રશ્નમાંથી જ એમ સાબિત થાય છે કે એને પર્યાય સંબંધીનો ખ્યાલ પણ યથાર્થ નથી. જેમ અશુદ્ધ છે એમ કહીએ, આના ઉપર મેલ છે એમ કહીએ, તો શુદ્ધના ખ્યાલ વગર, મેલ વિનાના ખ્યાલ વગર મેલ છે આના ઉપર એમ ન કહી શકાય. આ નાની નાનું છે એમ કોઈ કહે, નાનાપણું બતાવે ત્યારે કોઈ મોટાપણું ખ્યાલમાં હોય તો જ નાનાપણું બતાવી શકાય. એમ કેટલાક ભાવો સાપેક્ષ હોય છે. એવો દ્રવ્ય પર્યાયના વિષયમાં પણ એવો સાપેક્ષપણાનો જ પ્રશ્ન છે કે જો પર્યાયનો પર્યાયપણે જ્ઞાન થાય તો દ્રવ્ય સાપેક્ષ જ જ્ઞાન થાય, નહીતર પર્યાયનું પર્યાયપણે જ્ઞાન નથી થતો. પ્રકાશ ખ્યાલમાં આવે છે તો આ પ્રકાશ છે એનો અર્થ કે અંધારું નથી એમ જ્ઞાનમાં છે. પ્રકાશ છે એમ જ્ઞાન થયો તો અંધારું નથી એમ જ્ઞાન થયું એમાં. પ્રકાશ અને અંધારું સાથે જ જ્ઞાનમાં આવે છે. પ્રકાશ દીપકની હયાતી વિના ખ્યાલમાં આવી શકે? કોઈ પણ માણસને પ્રકાશમાનની હયાતી વિના પ્રકાશનું જ્ઞાન થઈ શકે? પ્રકાશની હયાતી પ્રકાશમાનને ની હયાતીને પ્રસિદ્ધ કરે છે, બની શકે જ નહીં એવો વિષય છે. એટલે જે પ્રશ્નમાં એ વાત છે કે અવ્યક્ત દ્રવ્યનો અમને ખ્યાલ નથી આવતો, એને ખરેખર તો પર્યાયનો પણ પર્યાયપણે ખ્યાલ આવે છે એ વાત તો નથી રહેતી. છતાં પ્રશ્નકારના પ્રશ્નમાં એટલું તથ્ય જરૂર છે કે એમ કહે છે કે આ જે પ્રગટ વર્તમાન ભાવ છે એ અનુભવ ગોચર થાય છે, ખ્યાલમાં આવે છે એટલે અનુભવ ગોચર થાય છે કે મને વિચાર આવ્યો, પછી વિચારમાં ભલે જ્ઞાન ને રાગ બંને છે પણ મને વિચાર આવ્યો, તો વિચાર એક જીવની હાલત થઈ ને અવસ્થા થઈ, તો આ વિચાર મને આમ આવ્યો, વિચાર મને આમ આવ્યો, હું મનુષ્ય છું, મનુષ્યપણાની હાલત એમ તો ખ્યાલમાં આવે છે. પણ જેને ચૈતન્ય સામાન્ય અનંત ગુણમય પદાર્થ દ્રવ્ય કહેવામાં આવે છે એ દ્રવ્ય સ્વભાવ તો ખ્યાલમાં આવતો નથી. ખાસ કરીને જેને પર્યાય ખ્યાલમાં આવે છે એમ કહે છે એને પણ માત્ર પર્યાય ખ્યાલમાં આવતી નથી પણ પોતે પોતાને વિકારીપણે ખ્યાલમાં આવે છે. એને પોતે આખો રાગમય અનુભવાય છે. પર્યાય માત્રનો અનુભવમાં એને આખો રાગમય અનુભવાય છે. મનુષ્યપણાની સાદી શાંત અવસ્થા હોવા છતાં પણ એને હું કાયમ આવો મનુષ્ય છું, હું તો સદાય આવો મનુષ્ય છું એમ એના નિર્વિકલ્પ ભાવમાં પડ્યું છે કે હું તો મનુષ્ય જ છું, આખો મનુષ્ય છું, પર્યાય મનુષ્ય છું અને દ્રવ્ય આત્મા છું એવું કોઈને ખબર નથી. એટલે પ્રશ્નકારના પ્રશ્નમાં એ પણ તથ્ય છે કે એને પ્રગટ અવસ્થાનો અનુભવ છે, એ અવસ્થાનો અનુભવ છે ને દ્રવ્યનો અનુભવ નથી એમ કહે છે. એ તો એને શાસ્ત્રથી ધાર્યું છે. ખરેખર તો એને વર્તમાન વિકારી અવસ્થા રૂપ આખા પદાર્થનો અનુભવ છે કે આખો હું આવો છું. એને ભલે એ વિષયનું આટલું પૃથક્કરણ વાળું ચોખ્ખું જ્ઞાન નથી પણ છતાં એનો શું અનુભવ છે એ સમજી શકાય એવો વિષય છે કે વિકારી અવસ્થા રૂપ હું આખો છું એવું એને જ્ઞાન છે. એને પણ એકલી પર્યાયનું જ્ઞાન છે એમ નથી પણ પર્યાય જેવડો આખો હું છું એવું એને વિપરીત જ્ઞાન અથવા વિપરીત અનુભવ છે. પણ શાસ્ત્રથી એમ સમજાણું કે એ તો માત્ર અવસ્થા છે, વિકારી તો માત્ર અવસ્થા છે, દ્રવ્ય આખું વિકારી નથી, ત્યારે એને પ્રશ્ન ઉપજે છે. આ પ્રશ્ન કઈ ભૂમિકા માંથી ઉપજ્યો છે, એ શાસ્ત્ર ની ધારણા માંથી એમ આવ્યું છે કે દ્રવ્ય વિકારી નથી, પર્યાય વિકારી છે. તો ભલે પર્યાય વિકારી હોય, અમને એ સમજાય છે, ખ્યાલમાં આવે છે, તો દ્રવ્યનું અમને જ્ઞાન થાય એવો કોઈ રસ્તો બતાવો. અમને અવ્યક્ત દ્રવ્ય સમજાતું નથી, વ્યક્ત પર્યાય સમજાય છે, પણ અવ્યક્ત દ્રવ્ય સમજાતું નથી. આ એ ભૂમિકામાંથી, એ કક્ષામાંથી, એ પરિસ્થિતિમાંથી આ પ્રશ્નનો જન્મ છે. તેનો ઉત્તર કે પહેલા શાસ્ત્ર આદિથી જાણપણું કરવું જોઈએ. દ્રવ ગુણ પર્યાય ઉત્પાદ ધ્રુવ ગુણ ગુણી ભેદ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણ નહી નિક્ષેપની પદ્ધતિથી જાણપણું કરવું જોઈએ. બે સ્ટેજ છે, એક અન્વેષણ કાળનો સ્ટેજ છે, સંશોધન કાળનો સ્ટેજ છે. પ્રથમ, જીવ અનાદિથી પોતાના જ સ્વરૂપ વિશે અજાણ હોવાથી પહેલું એનું પગથિયું અન્વેષણ કાળનું ઊભું થાય છે, અને એમાં જો વસ્તુનો ખ્યાલ અથવા નિર્ણય થાય છે, જેને લક્ષ્ય થાય છે એમ કહેવામાં આવે છે, તો ત્યાર પછી એક નવું સ્ટેજ શરૂ થાય છે, જેમાં જે પદાર્થ જે તત્વ જ્ઞાનમાં લક્ષ્યમાં આવ્યું છે એમાં હુંપણાના સંસ્કાર લક્ષ્ય ને ભાવના પૂર્વક અવસ્થામાં સહજપણે ઉત્પન્ન થાય છે. એનું બીજું એ બંનેમાં તફાવત છે. તફાવત એ છે કે પહેલા સ્ટેજમાં વસ્તુ કેવી છે એની જ ખબર નથી, એનું અજાણપણું છે, એટલે એવો હું એવી ભાવના અને સંસ્કાર ઉત્પન્ન થતા નથી, અને જ્યાં એનો નિર્ણય અને લક્ષ્ય થયો ત્યાં વસ્તુનું અજાણપણું ન રહ્યું, એટલે અન્વેષણ કાળનો તબક્કો પૂરો થયો, એને અન્વેષણ કરવાનું બાકી ન રહ્યું, એનું પ્રશ્ન ચિહ્ન છે એ સમાપ્ત થઈ ગયું. ત્યાં આમ બે સ્ટેજ છે, એટલે કોઈ પણ વાત કયા સ્ટેજની ચાલે છે એ ખ્યાલમાં હોય તો તર્ક વિતર્ક ખોટા ઉભા ન થાય. ઉત્તર, પહેલા શાસ્ત્ર આદિથી જાણપણું કરવું જોઈએ. પદાર્થ કેવો છે એનું જાણપણું કરવું જોઈએ. હવે નાસ્તિથી વિષય લીએ છે, કેમ કે એને અનુભવમાં રાગ છે ને, એટલે ત્યાંથી લીએ છે. રાગ પણ ચૈતન્ય વિકાર છે. શું છે? રાગ પણ ચૈતન્ય વિકાર છે. એમાં વિકાર છે તે વિશેષ છે, અને ચૈતન્ય છે તે સામાન્ય છે, એમ છે. નવે તત્વમાં આત્મજ્યોતિ છુપાઈ છે ને, તો નવે તત્વમાં ચાર તત્વ તો વિકારી છે, પુણ્ય પાપ આશ્રવ અને બંધ. એ ચારે વિકારી ભાવમાં પણ આત્મજ્યોતિ તો સામાન્યપણે છુપાયેલી રહી છે, છે કે નહીં? એટલે જ્યાં એને અનુભવ વર્તે છે, રાગાદી વિભાવનો એને જે અનુભવ વર્તે છે ત્યાંથી એને પકડાવે છે, એટલે એને કોઈ કલ્પિતપણે વસ્તુને નક્કી કરવી પડે નહીં, એની અંદર આશય છે. કે પહેલા શાસ્ત્ર આદિથી જાણપણું કરવું જોઈએ, સમજણના કાળમાં સમજણ કરવી જોઈએ. તેમાં રાગની પર્યાય વ્યક્ત છે તે તો ખ્યાલમાં લે છે, પણ તેની પાછળ અવ્યક્ત ભગવાન પડ્યો છે તેને લક્ષમાં લેવો જોઈએ. શું કરે છે? વર્તમાન વર્તતો જે રાગ, એ રાગને ખ્યાલમાં લે છે. જ્યારે જીવ રાગને ખ્યાલમાં લે છે ત્યારે એનું લક્ષ્ય રાગ ઉપર છે, અથવા રાગ તે હું એવો એને અનુભવ છે અને એ રાગની પર્યાયને ખ્યાલમાં લે છે. પણ માત્ર તેમ થવું ન જોઈએ એમ કહે છે. પણનો અર્થ એ છે, પરંતુ એટલું પર્યાપ્ત નથી. આત્માનો ખ્યાલ કરવા માટે એટલું પર્યાપ્ત નથી, પણ રાગની પર્યાય ચૈતન્ય વિકાર પણ કોઈ પદાર્થની અવસ્થા છે એમ પર્યાયની પાછળ, રાગની પાછળ પણ અવ્યક્ત ભલે વ્યક્ત નથી, રાગના ઉત્પાદની જેમ ઉત્પાદરૂપ નથી એ અપેક્ષાએ અવ્યક્ત છે. આખો ભગવાન પીડ્યો છે, આખી વસ્તુ પડી છે તેમ લક્ષમાં લેવું જોઈએ. શું કહે છે કે રાગ પણ એક અવસ્થા છે એમ તે ધારણામાં લીધું, તો એ અવસ્થા અવસ્થાઈ વિના અવસ્થા છે એમ કેમ ધારણામાં લઈ શકાય, એમ કેમ ખ્યાલમાં લઈ શકાય? અવસ્થાની પાછળ વ્યક્ત, અવસ્થાની પાછળ અવ્યક્ત આખી વસ્તુ છે એમ ખ્યાલ આવવો જોઈએ. કેવી રીતે દ્રવ્ય ઉપર લઈ જાય છે પર્યાયથી, કે પર્યાયપણે હું એમ આખી વસ્તુ જે જ્ઞાનમાં આવે છે એના બદલે પર્યાયની પાછળ આખું દ્રવ્ય છે, પર્યાય અંશ વ્યક્ત ઉત્પાદવ્ય રૂપ છે, અને ઉત્પાદવ્ય જેમાં થાય છે એવી એક આધારભૂત વસ્તુ છે એમ જ્ઞાનમાં લેવું જોઈએ. સોગાનીજી ચર્ચા કરી છે 645માં કે આ અવસ્થા થાય છે જ્ઞાન રાગ વગેરે, તો એની પાછળ કોઈ વસ્તુ રહેલી છે એમને, કોઈ અધર અવસ્થા થાય છે એમ છે. અને લોકો એમ કહે છે કે પર્યાય વિનાની વસ્તુ અમે માનીએ છીએ, પણ એવી રીતે પર્યાય વિનાની વસ્તુ માનીએ છીએ એમ નથી કે જે પ્રમાણનો વિષય છે એમાં પણ પર્યાય નથી એમ માનીએ છીએ, એમ તો છે. પણ દ્રવ્ય સામાન્ય છે તે વિશેષ રૂપ નથી, અને વિશેષ અવસ્થા છે તે દ્રવ્ય સામાન્ય રૂપ નથી. જુદા જુદા બે એક વસ્તુના અંગ છે, અવયવ છે, એમાં પર્યાયને ગૌણ કરાવી છે. પર્યાય વિનાની વસ્તુ છે એમ કહીને પર્યાયને ગૌણ કરાવી છે. એટલે એ વાત છે કે રાગની પર્યાય વ્યક્ત છે, વ્યક્ત પર્યાય છે, વળી અનુભવ ગોચર છે. વ્યક્ત છે અને અનુભવ ગોચર છે, તેથી તે તો ખ્યાલમાં જીવ લે છે કે આ રાગ થયો તે અવસ્થા છે, આ રાગ થયો તે અવસ્થા છે એમ તો તે ખ્યાલમાં લે છે. પરંતુ તેની પાછળ અવ્યક્ત ભગવાન પડ્યો છે તેને લક્ષમાં લેવો જોઈએ. પછી આગળ વિષય લે છે, નહીતર એ પણ સમસ્યા છે, ત્યાં ઊભી થાય એવી છે કે કઈ રીતે અમારે લક્ષમાં લેવો, એનો ખુલાસો છે કે વ્યક્ત પર્યાયનું અસ્તિત્વ તો એક સમયનું છે. જે તને વ્યક્ત પર્યાય જણાય છે, તું એમ કહેશ કે આ રાગાદી પર્યાય છે તે ખ્યાલમાં આવે છે, પણ એનું તો ક્ષણિક અસ્તિત્વ છે એ સ્પષ્ટ છે. એની હયાતી ક્ષણિક 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 છે એ સ્પષ્ટ છે. તો એ ક્ષણિક હયાતી પાછળ કોઈ ત્રિકાળ હયાતી છે કે નહીં? જે ક્ષણિક હયાતી દેખાવ દે છે એ કોઈ ત્રિકાળ હયાતીમાં ઉત્પન્ન થયેલી ક્ષણિક હયાતી છે કે ક્ષણે ક્ષણે કોઈ નવી નવી હયાતી શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે? રાગાદી ક્ષણિક ભાવની હયાતી જણાય છે એ શૂન્યમાંથી જ નવી ઊભી થાય છે કે કોઈ ત્રિકાળ હયાતી છે એમાં એ ક્ષણિક હયાતીનો દેખાવ ઊભો થાય છે? કે વસ્તુ કાયમી છે, શાશ્વત વસ્તુમાં એ પર્યાય ક્ષણિક હયાતી જોવામાં આવે છે. એટલે કે છે કે વ્યક્ત પર્યાયનું અસ્તિત્વ તો એક સમયનું છે, તેની પાછળ અવ્યક્ત ભગવાન છે. અવ્યક્ત દ્રવ્ય છે એમ નથી કહેતા,
ભગવાન
જ્યાં દ્રવ્યનો વિષય આવે છે ત્યાં ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે એમ કહે છે. એટલે કે દ્રવ્યનું જ્ઞાન મહિમા સહિત થાય છે. એમાંથી શું નીકળે છે? કે દ્રવ્યનું જ્ઞાન મહિમા સહિત ઉપજે છે.
બરોબર.
માત્ર આ દ્રવ્ય છે એમ નથી જણાતું, અરે આ તો ભગવાન છે આખો એમ દેખાય છે. એક એક વચન પાછળ ભગવાન છે, ભગવાન છે એમ કે છે. એટલે કે દ્રવ્યનું જ્ઞાન મહિમા સહિત થાય છે. એમાંથી શું નીકળે છે? કે દ્રવ્યનું જ્ઞાન મહિમા સહિત ઉપજે છે.
બરોબર.
માત્ર આ દ્રવ્ય છે એમ નથી જણાતું, અરે આ તો ભગવાન છે આખો એમ દેખાય છે. એક એક વચન પાછળ શું અનુભવ પડ્યો છે અથવા જ્ઞાનમાં વસ્તુ જણાય તો એ જ્ઞાન સ્વાભાવિકપણે વસ્તુના મહિમામાં કઈ રીતે કામ કરે છે એ સહજ શૈલી છે ગુરુદેવની. જ્ઞાનથી એને સમજનારને એમ થાય કે ઓહો, વચન વ્યવહાર પણ કેવા પ્રકારે આવે છે, સહજપણે વચન વ્યવહાર પણ કેવો આવે છે. કે જ્યાં દ્રવ્યની વાત આવે છે ત્યાં ભગવાન જોવે છે. અંદર જે ભવ રહિત, ભવના કારણ રહિત, પૂર્ણ પવિત્ર એવું જે આત્મદ્રવ્ય છે, સાક્ષાત સિદ્ધપદ પરમાત્મ પદ છે, એ પરમેશ્વરને ભગવાનને જોઈને કહે છે કે એક સમયની અવસ્થા પાછળ આખો ભગવાન પડ્યો છે. શું કહ્યું? કે વ્યક્ત પર્યાયનું અસ્તિત્વ તો એક સમયનું છે, ક્ષણવર્તી એનું અસ્તિત્વ અનુભવ ગોચર થાય છે, તેની પાછળ એ વ્યક્ત અવસ્થાની પાછળ અથવા જ્યાં વ્યક્ત અવસ્થા છે ત્યાં અવ્યક્ત છે એટલે પાછળ લીધું. એમ જેમ એક જ નાટકના પડદા ઉપર આગળના ભાગમાં દેખાય તે વ્યક્ત અને પાછળના ભાગમાં ન દેખાય તે અવ્યક્ત, પણ હયાતી છે. અવ્યક્ત છે એટલે એની હયાતી નથી એમ નથી. બહુ આ બહુ પ્રેક્ટિકલ વિષય કેવી રીતે છે એ જરા વિચારવા જેવો વાત છે. કે કોઈ પણ માણસની પાસે પોતાની જે સંપત્તિ છે, મૂડી છે, જેની જેટલી હોય તેટલી, એ કાયમ ખિસ્સામાં લઈને નથી ફરતો. ક્યાં બેંકમાં હોય, ક્યાં કોઈ ને કોઈ પ્રકારના માલમાં હોય, ક્યાંય ને ક્યાંય એનું રોકાણ હોય છે. બરાબર છે. એની પાસે શું છે? કે એની પાસે એની હયાતીનું જ્ઞાન છે. એની પાસે ખિસ્સામાં મૂડી નથી, પણ એની પાસે શું છે કે એની પાસે મારી પાસે આટલી મૂડી છે એની હયાતીનું જ્ઞાન છે, અને એ જ્ઞાન કોઈ બીજાની મૂડીનું જ્ઞાન જેવું નથી.
બરોબર.
પણ મને એનો આધાર છે એવું એને જ્ઞાન છે. પૃથક્કરણ કરવામાં આવે તો એને એને આધારને આશ્રય લીધો છે, એટલે એની એને હું વર્તે છે કે હું કઈ ખાલી નથી, પણ મારી પાસે તકવાનો, મારી પાસે નભવાનો, મારી પાસે જીવન ચલાવવાનું જરૂરિયાત પૂરતું જે કાંઈ છે તે છે. હવે અહીંયા સિદ્ધાંત શું લાગુ પાડવો છે કે હયાતી હયાતી પણ એ ગમે ત્યાં હોય, પણ એની હયાતી હોવી જોઈએ. ક્યાં હોય એનો પ્રશ્ન નથી, બેંકમાં હો કે માલમાં હો કે ક્યાં હોય એ પ્રશ્ન નથી, પણ એની હયાતીનો એને પ્રશ્ન હોવો જોઈએ. માનો કે કોઈની મૂડી ઉઘરાણીમાં છે, એક માણસને પૈસા એને ધીર્યા કે ભાઈ આ મારી 2 લાખની મૂડી છે, હું તમને વ્યાજે આપું છું. એના હુંફમાં એ ઊભો છે. હવે એને ખબર પડી કે જેને મેં મૂડી આપી છે એ તો ખલાસ છે, પાર્ટી ગઈ છે. તો એને એને એની હયાતીના વિષયમાં જે હુંફ છે એમાં જ ફેર પડે છે.
બરોબર.
ખિસ્સામાં હતા ને ચાલી લાગ્યા પૈસા એમ નથી, હતા જ નહીં એની પાસે, તો હતા જ નહીં, હતા બીજાની પાસે, પણ મારા હતા એ હવે મારા નથી એમ એની બિન હયાતી અનુભવે છે. શું કરે છે, પૈસા તો જ્યાં હતા ત્યાં હતા, બીજા માણસે પણ એની રીતે એના વ્યવસાયમાં એ રોકેલા હતા. આના કહેવાતા પૈસા બીજા માણસે પણ એના વ્યવસાયમાં રોકેલા હતા, એ તો જ્યાં હતા ત્યાં હતા એમ સમજો, અનેક ઠેકાણે. પણ આની પાસે શું હતું કે એની હયાતી સંબંધીની મૂફ હતી, ત્યાં પ્રશ્ન નથી કરતો કે ખિસ્સામાં નથી થતા મૂફ કેવી રીતે આવે અને આ બધું આમ કેમ થાય છે. એમ જે અસ્તિત્વ ભાષણ જોઈએ, હયાતી એટલે એનું અસ્તિત્વ ભાષણ જોઈએ. એ શુદ્ધ આત્મા છે, અનંત ગુણમય છે, અનંત જ્ઞાનાદિ ગુણમય છે, ચૈતન્યમય છે. એની જે હયાતી છે એ હયાતી ભલે વ્યક્ત ન હોય અને ભલે એ હયાતી કાયમ અવ્યક્ત રહેતી હોય, પણ એનું અસ્તિત્વ વાસવું જોઈએ કે એ હું પણ છું. ત્યારે એના પરિણમનની આખી લાઈન પરંપરા બદલી જાય છે, એને આધારે પછી પરિણમન ચાલે છે. જેમ મૂડીના આધારે પરિણમન ચાલતું હોય છે એમ આ પણ જીવની સંપત્તિ છે કે જેના આધારે સમ્યક દ્રષ્ટિ સાધકનું પરિણમન પ્રવર્તે છે અને એ વિકાસ પામતું પામતું પરિપૂર્ણ શુદ્ધ અવસ્થાએ પહોંચે છે. ત્યારે પણ એનો આધાર તો એમને જ રહે છે, આધાર છોડવાનો તો પરિણમનને પ્રશ્ન રહેતો નથી કે આધાર બદલાય છે. વળી વાસ્તવિકતા એ છે કે પોતાના જ અસ્તિત્વનો આધાર હોવો એમાં અવાસ્તવિક શું હોઈ શકે. જીવને પોતાને બીજાના અસ્તિત્વનો આધાર હોવો તે અવાસ્તવિક છે. જો વિચાર કરવામાં આવે તો પણ જીવ પોતે જીવ સ્વરૂપે છે અને અજીવ અસ્તિત્વનો એ આધાર લીએ છે કે મને શરીર સારું છે, મારી પાસે પૈસા કે અમુક સાધનો સારા છે, એમ જીવ અજીવનો આશ્રય લીએ છે, અજીવનો આધાર લીએ છે. એ તો અવાસ્તવિક સમજી શકાય એવું છે. પણ પોતાની હયાતીનો એને હું ફથવા આધાર આવે તો એમાં અવાસ્તવિક શું છે, એમ જ હોવું ઘટે છે, બીજી રીતે હોવું ઘટતું નથી.
બરાબર.
આ પણ સીધું નીકળે છે એમાંથી. એમ જે અવ્યક્ત ભગવાન છે, એક એક સમયની પર્યાયના અસ્તિત્વ પાછળ, હયાતિ પાછળ જે અવ્યક્ત ભગવાન છે તેનું ત્રિકાળ ટકતું ત્રણેય કાળે હોવા રૂપ મહાન અસ્તિત્વ પીડ્યું છે. મહાચૈતન્ય સત્તા હયાતપણે છે એમ પોતાને લક્ષમાં આવવું જોઈએ, આશ્રય થઈને લક્ષમાં આવવું જોઈએ કે આ હું છું, કાયમ હું શાશ્વત છું. મારા સ્વરૂપથી નહીં હોવાપણાનો કોઈ, મારા સ્વરૂપે નહીં હોવાપણાની શંકાનો પણ કોઈ અવકાશ નથી કે હું ન હોઉં તો. એ પ્રશ્ન ન એ શંકાનો પણ અવકાશ નથી કે હું હોઉં કે હું ન હોઉં, હું કાયમ છું. પ્રશ્ન જ નથી. ત્રિકાળ શાશ્વત મહાચૈતન્ય, એટલે તો ચૈતન્ય સત્તા નથી કહેતા, મહાચૈતન્ય સત્તા છે એમ કે છે. કેમ કે એ હસ્તીને કોઈ મિટાવી શકતું નથી, એટલે એની મહાસત્તા છે. ભલે વેદના ગમે એટલી થાય છે, હાથ પગના ઓપરેશન કરીને હાથ પગને કાપી નાખવામાં આવે છે, પણ ચૈતન્ય સત્તામાંથી કાંઈ પણ, એની હયાતીમાંથી કાંઈ પણ ખરી શકાતું નથી. હયાતીમાં ઓછપ કે ઉણપ લાવી શકાતી નથી. આમ છે જેવું છે તેવું ત્રિકાળ અખંડ શાશ્વતપણે ચૈતન્ય તત્વ રહે છે, એવા અસ્તિત્વને પોતે લક્ષમાં લેવું, એનું લક્ષ બંધાઈ જવું જોઈએ. લક્ષ બંધાઈ જવું જોઈએ એટલે શું છે કે લક્ષમાંથી અસ્તિત્વ ખસવાનો પ્રશ્ન રહે
નહીં.
અમુક વાત બહુ ઝીણી કરી છે આમાં, આ બોલમાં કે તેની પાછળ એક સમયના પર્યાયના અસ્તિત્વની પાછળ અવ્યક્ત ભગવાન છે. જો અહીંથી નીકળે છે આ તેલ ના કુવાથી, આ ગેસ બળે છે અવિરતપણે, એમાંથી જે ગેસનો પ્રવાહ ચાલ્યો આવે છે એમ એ સૂચવે છે. ગેસનો વ્યક્ત પ્રવાહ એમ સૂચવે છે કે અંદર તેલ અખૂટ ભરેલું છે, વર્ષોથી એ પ્રવાહ વ્યાજ કરે છે. જ્યારથી એ પ્રવાહ દેખાવ દે છે ત્યારથી એ સાદી ભલે શરૂઆત છે, પણ આ તો અનાદિથી પ્રવાહ છે. પર્યાયનો પ્રવાહ તો અનાદિથી છે, એ અંદરના મહાન ભંડારને સૂચવે છે. વ્યક્ત અંશ અવ્યક્ત મહાન એમાં જ્ઞાનાદિ પર્યાયનો પ્રવાહ ચાલુ ને ચાલુ રહે છે, એક સમય માત્ર પણ બંધ રહેતો નથી, એની ત્રિકાળ હસ્તીને જાહેર કરે છે. એમાં એનું મહાન અસ્તિત્વ છે, શાશ્વત અસ્તિત્વ છે પદાર્થનું, એને એ પ્રસિદ્ધ કરે છે. ત્રિકાળ ટકતું મહાન અસ્તિત્વ પીડ્યું છે તેને લક્ષમાં લઈને તેના સંસ્કારને પહેલા દ્રઢ કરવા જોઈએ. એ પીડ્યું છે એમ ખાલી વિચાર કરીને મૂકી ન દેવું જોઈએ એમ કે છે. આત્માનું શાશ્વત અસ્તિત્વ છે નહીં, ભગવાન આત્મા ભગવાન આત્મા કહેવાય છે, એવો આત્મા કોક છે એમ નહીં, એનું લક્ષ થવું જોઈએ, એને લક્ષમાં લીધું એમ કહેવાય છે. લક્ષ થવું જોઈએ એટલે શું કે પરિણામ છે એ વર્તમાન વ્યવહાર ગૌણ છે અને લક્ષ છે તે મુખ્ય છે. કઈ રીતે? જેમ પહોંચવું છે સ્ટેશન અને ભરબજાર માંથી જવું છે તો જે કાંઈ જવાનો પ્રોસેસ છે એ વ્યવહાર છે એ ગૌણ છે, લક્ષ છે તે મુખ્ય છે. એટલે જેટલા રસ્તાના વળાંક આવે છે એ વળાંકમાં પોતે જે બાજુ વળે છે એમાં આમ વળ્યો ને આમ ન વળ્યો એનું કારણ લક્ષ છે. એક જગ્યાએ ચાર રસ્તા ફાટ્યા, ચાર રસ્તામાંથી અમુક જ રસ્તે ચાલ્યો એનું કારણ શું, ને બીજા છોડ્યા કે એનું કારણ લક્ષ છે. રસ્તામાં અનેક જાતનો ટ્રાફિક સામે આવ્યો છતાં રોકાણો નહીં ને ધ્યાન દીધું નહીં એનું કારણ શું છે, કે પહોંચવું છે એનું લક્ષ છે. એમ લક્ષ છે ને એ એક એવો પ્રકાર છે જ્ઞાનનો, જ્ઞાનમાં જે લક્ષ બંધાઈ જાય છે એવો પ્રકાર છે કે એ લક્ષમાં નિજ વસ્તુ નિજ પદાર્થ રહ્યા પછી પરિણામમાં ઉદય ભાવ ગમે તે પ્રકારે પૂર્વકર્મ અનુસાર વર્તતા હોવા છતાં લક્ષ પણ વર્તતો હોવાથી સાથે સાથે સંસ્કાર લક્ષ ના પડે છે. સંસ્કાર લક્ષ ના પડે છે એને બીજી ભાષાએ કહીએ તો આત્મત્વ ત્યાં દ્રઢ થાય છે. આ હું છું એવું લક્ષ પડ્યું છે એટલે એમાં આત્મત્વ દ્રઢ થાય છે, એ પ્રકાર થવો જોઈએ એમ કે છે. લક્ષમાં લઈ અને તેના સંસ્કારને પહેલા દ્રઢ કરવા જોઈએ એટલે લક્ષમાં આત્મા આવવો જોઈએ. ત્રિકાળી સ્વરૂપ લક્ષમાં આવતા તે આત્મા સંબંધીના સંસ્કાર અથવા આત્મત્વ આત્મા પણ એ દ્રઢ થવું જોઈએ અથવા થાય. જો એ પરિસ્થિતિ હોય તો એ આ દ્રઢ થયેલું આત્મત્વ અનુભવ પર્યંત દશાને પહોંચે, એ અનુભવ સુધીની દશાને પહોંચે છે. વચમાં લાખ વાત બીજી આવે એ બધો વ્યવહાર થઈ ગયો. ઉદય ભાવ અનુસાર ટ્રાફિકમાં લાખો ચીજ સામે આવે પણ પહોંચવું છે અને લક્ષ ફરે નહીં, અને જો લક્ષ ફરે તો એ ક્યાંય ને ક્યાંય રોકાઈ જાય, પહોંચી શકે નહીં, ક્યાં બીજા રસ્તે ચાલ્યો જાય. એને લક્ષ ફરવું જોઈએ નહીં. એટલે એમ કહે છે કે લાખ વાત બીજી આવે, ક્રિયાકાંડ શુભ રાગ અનેક પ્રકારના હો પણ તેમાં લક્ષ જતા લાભ નથી. ક્રિયાકાંડ ને શુભ રાગ ભલે અનેક પ્રકારના હો, બધા ઉદય ભાવ છે. ઉદય ભાવ અનેક પ્રકારના ભલે આવે, તત્વજ્ઞાનની સમજણમાં પણ અનેક પડખાઓ ભલે આવે પણ લક્ષને મુખ્ય રાખીને બધી વાત થવી જોઈએ. લક્ષ ફર્યું એનું બધું ફર્યું, લક્ષ ન ફર્યું એ બધી વાતને ગૌણ કરી દેશે. આ જે મુખ્ય ગૌણની પદ્ધતિ છે એ જો આ પ્રકારે ગોઠવાઈ જાય, સદમસ્તના પરિણમનમાં મુખ્ય ગૌણ તો થયા જ કરે છે. જેને મુખ્ય કરે છે તેને અનુસરીને પરિણમનનો પ્રવાહ અથવા સમસ્ત પરિણમનનો દોર જેની મુખ્યતા વર્તે છે એને અનુસરીને આખા પરિણમનનો દોર ચાલે છે.
બરોબર.
અને દરેક છદમસ્તને એમ છે એ જે મુખ્ય ગૌણની પદ્ધતિ પરિણમનની ચાલી રહી છે એ જો આ રીતે ગોઠવાઈ જાય કે ત્રિકાળી શુદ્ધાત્મા જે મહાન ચૈતન્ય સત્તા છે એનું લક્ષ થઈ જાય તો લાખ વાત બીજી આવે પણ એમાં બીજી કોઈ તકલીફ થતી નથી. લાખ વાત બીજી આવે ભલે અનેક પ્રકારના શુભ રાગ હો, ક્રિયાકાંડ થાવ પણ તેમાં લક્ષ જતા લાભ નથી, નુકસાન છે. હવે એનું લક્ષ તો બંધાવવું ન જોઈએ, પણ તે પ્રકારનો ઉપયોગ જાય છે, અહીંયા લક્ષની અંદર ઉપયોગ જાય છે, એ ઉપયોગ પણ આપવા જેવો છે ત્યાં, એમ ત્યાં પછી વિચારમાં અથવા સમજણમાં રહેતો નથી. એ પણ જેટલો ઉપયોગ અન્ય ક્રિયાકાંડમાં અને શુભ રાગ સાથે જાય છે એટલું નુકસાન થાય છે અને લાભ નથી થતો, એવું સમજણમાં બરાબર રહે છે. તેથી શુભ રાગની મહત્તા આપતો નથી અને શુભ રાગને ઓળખતો નથી. શુભ રાગ થતો હોવા છતાં શુભ રાગને છોડવાની આ અંતરંગ પ્રક્રિયા છે, એનું લક્ષ એના ઉપર નથી. અને જેટલો ઉપયોગ જાય છે એવું ઉપયોગરૂપ જે લક્ષ છે એને એ નુકસાન માને છે, એને લાભ સમજતો નથી, ત્યાંથી ખસવા માંગે છે. એમ નથી કે અજ્ઞાનીનો શુભ રાગ અને ક્રિયાકાંડ નુકસાન છે અને જ્ઞાનીને વાંધો નથી, એમ નથી. જ્ઞાની પણ એમ સમજે છે કે જેટલો શુભ રાગ અને ક્રિયાકાંડમાં ઉપયોગ જાય છે એટલું લાભ નથી પણ એટલો નુકસાન છે. જો જ્ઞાનીનો શુભ રાગ એને નુકસાનરૂપ છે તો તારો અજ્ઞાનીનો શુભ રાગ તને લાભરૂપ છે, એ વાત તો કોઈ રીતે નિશ્ચિત થાય એવું નથી. ક્રિયાકાંડ શુભ રાગ અનેક પ્રકારના હો પણ તેમાં લક્ષ જતા લાભ નથી અને નુકસાન છે. સ્વના આશ્રયથી જ લાભ થાય છે એવા દ્રઢ સંસ્કાર પહેલા નાખે તો પછી અવ્યક્ત ભગવાન અનુભવમાં આવે છે. આ અનુભવમાં આવે એ પહેલા શું શું થાય એની વાત લીધી છે કે સ્વના આશ્રયથી જ લાભ છે. આવું લક્ષ બંધાય અને એનો આધાર અને એનો આશ્રય રહે કે હું આવો એમ, એવો વિકલ્પ નહીં પણ એવો ભાવ, આશ્રય ભાવ રહે કે હું આવો છું ત્રિકાળ અનંત ગુણમય સાક્ષાત શુદ્ધ સિદ્ધ પદ પરમાત્મ પદ છું, એવું જે લક્ષ રહે, એવો જે આશ્રય રહે એને, એનો એ લક્ષ સહિતના એને સંસ્કાર પડે. સંસ્કાર નાખે એમ કહો કે એને આત્મત્વ દ્રઢ થાય તો એને અવ્યક્ત ભગવાન વ્યક્ત અનુભવમાં જાણે આવે છે. અવ્યક્ત અવ્યક્ત રહે છે પણ એને પ્રત્યક્ષ થાય છે દ્રઢ, ત્યારે એને અનુભવમાં પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. ભાષા છે એવી કે અનુભવમાં આત્મા પ્રગટ્યો. પણ ત્રિકાળી જે અવ્યક્ત છે તો અવ્યક્ત જ રહે છે. પણ જેમ કોઈ એમ માણસ કહે છે કે આ મેં કોકની કીધેલી વાત તમને કહી નથી, નજરે જોયેલી વાત છે, એમાં ફેર છે, એમ નથી કહેતા એમ. તો જ્યારે લક્ષમાં લીધો અને ખ્યાલમાં લીધો ત્યારે પરોક્ષ હતો અને અતિન્દ્રિય જ્ઞાન થતા સાક્ષાત અનુભવમાં જેમ કોઈ પ્રત્યક્ષ હકીકતને જુએ છે, બનાવને પ્રત્યક્ષ જુએ છે, એમ અતિન્દ્રિય જ્ઞાનમાં જેવો લક્ષમાં નિર્ણયમાં હતો એવો અનુભવ ગોચર હું પોતા સ્વરૂપે થાય છે ત્યારે એને આત્મા પ્રગટ્યો, પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. એ ખરેખર તો આત્માકાર દશા પ્રગટ થઈ છે. આત્મા તો જ્યાં હતો ત્યાં જેમનો તેમ જ છે, એમાં કોઈ ફેર છે એમ નથી. અથવા ત્રિકાળી વસ્તુ સામાન્ય એક સમયની અવસ્થામાં અવસ્થા રૂપ થઈ છે એમ નથી, કે ત્રિકાળી વસ્તુ એક સમયની અવસ્થામાં આવી છે એમ પણ નથી, પણ ત્રિકાળી વસ્તુ જેવી છે એવી શ્રદ્ધામાં આવી છે, શ્રદ્ધામાં શ્રદ્ધાય છે એટલે શ્રદ્ધામાં આવી છે, ત્રિકાળી વસ્તુમાં જેટલું અનંત જ્ઞાન છે અનંત શક્તિઓ છે એટલું એનું અનંત સામર્થ્ય જ્ઞાનમાં જ્ઞાનરૂપ થયું છે જણાયું છે એને વસ્તુ જ્ઞાનમાં આવી એવી ભાષા કરાય છે, જાણે વસ્તુ જ્ઞાનમાં આવી ગઈ. અને એ ભાષા કરવા પાછળ પણ હેતુ છે કે કોઈ પરચીજ જ્ઞાનમાં જણાય છે એમ નથી જણાતી, હું આવો છું એમ જ્ઞાનમાં જણાય છે, પોતાના જ્ઞાનમાં પોતે આવો છે એમ જણાય છે, એટલે એમાં પોતાપણાની અભેદ ભાવની જે અનુભૂતિ છે, અભેદ અનુભૂતિ છે, અભેદ ભાવની અભેદ અનુભૂતિ છે એ બતાવવા માટે એમ કહેવાય છે કે આત્મા પ્રગટ્યો, આત્મા નો અનુભવ થયો એમ કહેવાય છે, અનુભવ પર્યાય નો થાય છે, પણ એના જ્ઞાનમાં જેવો છે એવો અનંત સામર્થવંત આત્મા જ્ઞાનમાં જણાયો છે, અને તે પણ પોતા સ્વરૂપે જણાયો છે, પોતા સ્વરૂપે જણાતા એમાં પોતાને ને પોતાને ભેદ ભાસતો નથી, કે આ હું જાણનાર અને આ જણાનાર એવું એમાં ભેદ ભાસતો નથી, તેથી જ્ઞાનમાં આત્મા આવ્યો આત્મા પ્રગટ્યો એમ કહેવામાં આવે છે.
બરોબર
એ વાત લીધી છે કે સ્વના આશ્રય થી જ લાભ થાય છે, જે સ્વ અસ્તિત્વ લક્ષ ગોચર થયું, જે સ્વ અસ્તિત્વનું લક્ષ રહ્યું એમાં સ્વ આશ્રય ઊભો થયો કે આ હું, એ આ હું એ પણ જ્યાં દ્રઢ થયું તેને આત્મત્વ દ્રઢ થયું, આત્મામાં ને આત્મામાં આત્મત્વ દ્રઢ થયું ત્યારે એને એ દ્રઢતા અતિન્દ્રિય અનુભવ સુધી પહોંચાડે છે, એને એ સમ્યક સન્મુખનું પરિણમન છે.
બરોબર
લક્ષ થયું ત્યારથી જીવ સમ્યક સન્મુખ થયો, અને સમ્યક સન્મુખથી અનુભવ સુધીનો જેટલો કાળ છે એમાં શું કાર્ય થયું એમ કોઈ પૂછે તો એનો આ ઉત્તર છે કે સમ્યક સન્મુખ થયા પછી અનુભવ થયો ત્યાં સુધીમાં તે જીવે લક્ષમાં આવેલું એવું જે પોતાનું મહાન અસ્તિત્વ એનું એના સંસ્કાર અથવા એનું આત્મત્વ દ્રઢ થવાનું એક પ્રક્રિયા ચાલુ રહી, એ દ્રઢ થતા 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 એટલી હદે દ્રઢ થઈ ગયું કે એમાં પછી વિકલ્પ ઉત્પન્ન થવાની પરિસ્થિતિ એકવાર બંધ થઈ ગઈ પછી ભલે પાછી ચાલુ થાય.
બરાબર એક વાર તો બંધ થઈ ગઈ,
પણ એક વાર તો એ અનાદિની વિકલ્પ ઉત્પન્ન થવાની પરિસ્થિતિ સમાપ્ત થઈ અને નિર્વિકલ્પ આત્મતત્વના આશ્રય અને લક્ષ્ય નિર્વિકલ્પ સ્વાનુભવ થયો, એને અનુભવ થયો ભગવાન આત્મા અનુભવમાં આવ્યો એમ કહેવામાં આવે છે. તે ક્ષણે તે આત્માએ તે અવસ્થાના કારણે અનંત ભવનો છેદ કર્યો છે. શું થયું ત્યાં?
અનંત ભવનો છેદ કર્યો.
તે કાળે તે આત્માએ તેના અનંત પુરુષાર્થના કારણે અનંત ભવનો છેદ કર્યો, અને ભવ રહિત એવું જે સિદ્ધ પદ એ સિદ્ધ પદને એને શ્રદ્ધા જ્ઞાનમાં ઝીલ્યું, ભાવ રહિત એવું જે પરમાત્મ પદ એને શ્રદ્ધાનંદમાં એને ઝીલ્યું, આટલું કાર્ય એને કર્યું છે.
એ રીતે અહીંયા અવ્યક્ત આત્મા કઈ રીતે કઈ પદ્ધતિથી જ્ઞાનમાં લેવો કે જેને લક્ષમાં લીધો એમ કહેવામાં આવે, જ્ઞાનમાં લેવો એટલે માણસ એમ વિચારે છે કે આપણે જ્ઞાનમાં તો લઈએ છીએ ને, શાસ્ત્રોના સૂચના આધારે જ્ઞાન તો કરીએ છીએ, એમ લક્ષ એનું થવું જોઈએ. આમાં શું થાય છે, વ્યાપારમાં પૈસા કમાવાનું લક્ષ હોય છે, પ્રવૃત્તિની વિભિન્નતા હોય છે, લક્ષ્યની વિભિન્નતા થતી નથી. પ્રવૃત્તિની વિભિન્નતામાં માલની ખરીદી, માલનું વેચાણ જુદી જુદી પ્રક્રિયા છે. માર્ગી જીવના પરિણામમાં ગમે તેટલી પ્રવૃત્તિની વિવિધતા દેખાય, જુદા જુદા મોક્ષ માર્ગીને કોઈ જીવ એવો દેખાય સાધક કે જાણે ભક્તિ પ્રાધાન્ય ઘણું હોય, દેવ ગુરુ શાસ્ત્ર આદિ તરફ ભક્તિની પ્રધાનતા વાળા પરિણામ ઘણા દેખાય. કોઈ સાધક જીવની એવી પ્રધાનતા દેખાય કે જેમાં શાસ્ત્ર જ્ઞાનની વિશાળતા, બાહુલ્યતા અને વિદવત્તા ઘણી દેખાય, કે એ બધું ગમે એટલો પ્રવૃત્તિની વિધવિધતા હોય તો પણ કોઈના લક્ષમાં વિધવિધતા નથી. સોનાનો વેપાર કરે કે લોઢાનો વેપાર કરે, કાપડનો વેપાર કરે કે અનાજનો વેપાર કરે, બધા એનું એક જ પ્રયોજન છે. પ્રયોજન કોઈનું જુદું જુદું છે એમ તો નથી. એમ જ્ઞાનીઓના સાધકોના વિષયમાં પણ એમ જ છે કે ગમે તે સાધકને ભિન્ન ભિન્ન પૂર્વકર્મના ઉદયને કારણે ભિન્ન ભિન્ન પ્રકારની પ્રવૃત્તિ દેખાય તો પણ કોઈનું લક્ષ્ય જુદું નથી, અને તેથી લક્ષ્યને અનુસરીને અંતરંગ પ્રવૃત્તિ કોઈની જુદી પડતી નથી. બાહ્ય પ્રવૃત્તિ જુદી પડે છે, અંતરંગ પ્રવૃત્તિ કોઈની જુદી પડતી નથી. આમાં એ વેપારીઓમાં એમ જ છે, બધાની અંતરંગ પ્રવૃત્તિ એક છે, બાહ્ય પ્રવૃત્તિની વિભિન્નતા છે. અંતરંગ પ્રવૃત્તિની જે પરિણામમાં આર્થિક ઉપાર્જનની જે પરિણામની પ્રવૃત્તિ છે એમાં કોઈનામાં ફેર પડતો નથી. સીધી વાત છે કે આત્માના લક્ષ્ય, સ્વલક્ષ્ય, આ મૂળ પાયાની વાત છે. સ્વલક્ષ્ય આપણે તો એ વાત વચમાં બહુ લેતા હતા કે સ્વાધ્યાય સ્વલક્ષ્ય કરવો, એવું કહેવું પડે એ પણ વધારે પડતી વાત છે. કે આ સમયસારની ટીકા કરતા અમારા પર